समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित अने पूज्य गुरुदेवना प्रवचनों आ बधानो आधार लई अने आपणे समयसारनो स्वाध्याय करी रह्या छीए। एमां पुण्य पापनो अधिकार चाले छे। गाथा 155 चाले छे। गाथा 155ना टीका भावार्थ અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનમાંથી ઘણા અંશ આપણે લીધા છે, હવે બાકીના શેષ અંશ પણ આજે લઈશું। પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર પ્રવચનમાં જે કહ્યું છે એના વિશેષ અંશો લેતા પહેલા ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ। ગાથામાં એ વાત આવી કે જીવાદીનું શ્રદ્ધાન સંકિત જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદી વર્જન ચરણ છે ને આ જ મુક્તિ પંથ છે। એટલે જે આત્માનું પરિણમન છે એ પરિણમન અનુભવમાં આવવું અને વર્તમાન જ્ઞાનની પર્યાય એવા પરિણમનને અનુભવે છે એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે, એ જ સંકિત છે। ભગવાન આત્મા કુટસ્થ નથી, અનંત ગુણનો પિંડ છે, પણ અનંત ગુણનું પરિણમન પણ છે અને એવું અનંત ગુણનું પરિણમન ખ્યાલમાં આવે છે, અતિન્દ્રિયપણે પોતાને જ અનુભવમાં આવે છે, એનું જ્ઞાન થાય છે। જ્ઞાન ગુણ છે એનું પણ પરિણમન છે। કોઈ સમય એવો નથી કે જ્યારે જ્ઞાન ક્રિયા ન થતી હોય, એટલે જ્ઞાન ગુણનું પરિણમન છે। દરેક સમયે પોતે જ્ઞાન કરે છે, પણ લક્ષ જ્યાં છે ત્યાં તેનું જ્ઞાન કરે છે। ઉપયોગ જ્યાં જોડાય છે, ઉપયોગ જ્યાં જાય છે તેનું તે જ્ઞાન કરે છે। એટલે મહદ અંશે તો અનાદિથી આ જીવ પરલક્ષે થયો પરનું જ્ઞાન કરે છે, પણ પરનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાનની પર્યાય તો એની પોતાની છે અને એ એનું પોતાનું જ્ઞાનનું પરિણમન છે। એમાં વિષય પરનો છે, પરનું લક્ષ કર્યું છે। જીવે પોતાને જાણ્યો નથી એટલે એ પરનું લક્ષ કરી અને પરમાંથી સુખ, શાંતિ, સંતોષ, આનંદ પ્રાપ્ત કરવા માટે એ તલસે છે અને એમ કરતા એ પર સાથે જોડાય છે। જેને સ્વનો અનુભવ થયો છે એવા જ્ઞાની મહાપુરુષોએ સમજાવ્યું છે કે આનંદ, શાંતિ, સુખ, સંતોષ બધું અંદરમાં જ પોતાના સ્વરૂપમાં જ રહ્યું છે અને એ પોતામાં રહેલા અનંત ગુણને કારણે છે અને એવા અનંત ગુણનું પરિણમન થાય છે, એ અનુભવાય છે, એટલે એવા સુખ, શાંતિ, આનંદનો અનુભવ પણ થાય છે। બહાર ક્યાંય જવાની જરૂર નથી અને બહાર જવાથી એવો અનુભવ થતો પણ નથી। પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને પહેલા તો પોતાનું કેવું સ્વરૂપ છે એને જાણવું અને એમ કરતા એવા સ્વરૂપની શ્રદ્ધા થશે અને એ સમ્યક દર્શન છે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે। એટલે જે પરિણમન છે એ પોતાના જ્ઞાનનું પરિણમન છે, એ પોતાનું જ્ઞાન એમ પોતાને જાણવાવાળું થાય છે, એટલે અહીંયા આ ગાથામાં એમ કહેવામાં આવ્યું કે સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે છે. એટલે પોતાનું જ્ઞાન પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવની શ્રદ્ધાના ભાવે થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જેવો જીવનો સ્વભાવ છે એવા સ્વભાવના શ્રદ્ધાન ભાવે થાય છે. એટલે શ્રદ્ધાન સ્વભાવે વર્તમાન જ્ઞાનની પર્યાયનું થવું એને સમ્યક દર્શન કહ્યું. તે પછી ગુરુદેવે બીજી વાતને પણ વિસ્તાર કરીને સમજાવી કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે જ્ઞાન છે. એમાં પણ એ જ રીતે કે વર્તમાન જ્ઞાનની પર્યાય એ એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું જ્ઞાન કરવા વાળી થાય છે. એ જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું, જ્ઞાન સ્વભાવ છે એ આત્માનો છે અને એ જ્ઞાન સ્વભાવ એટલે એ પોતે સ્વ અને પરને જાણવા વાળો એવો જ્ઞાન સ્વભાવ છે. અને એવા જ્ઞાન સ્વભાવે પોતે થઈ જાય, જ્ઞાનનું પરિણમવું એટલે કે એ પોતે જ એ રીતે થઈ જાય છે. જો અહીંયા જ્ઞાન શબ્દ છે એ આત્મા માટે વપરાયો છે. આત્મા એવા જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે એમ કહો કે આત્મા પોતે પરિણમી જાય છે, એમાં જ્ઞાન જ ખરેખર તો પરિણમી જાય છે એટલે જ્ઞાન પરિણમી જાય છે એમ કહો, બંનેનો અર્થ એક જ છે. જ્ઞાનનું ભવન, જ્ઞાનનું પરિણમવું, જ્ઞાનનું થવું એ આત્માનું જ ભવન છે, આત્માનું જ થવું છે. કેમ કે આપણે આત્માને જાણીએ છીએ કઈ રીતે, આત્મા કઈ રીતે પકડમાં આવે, આત્મા કઈ રીતે ખ્યાલમાં આવે, તો કે આત્મા એના લક્ષણ દ્વારા ખ્યાલમાં આવે, આત્મા એના લક્ષણ દ્વારા પકડાય. ચેતન એટલે ચૈતન્યપણું એટલે કે જ્ઞાન કરવાનો એનો સ્વભાવ એ એવું લક્ષણ છે કે જે હંમેશા એને ખ્યાલમાં આવે. એટલે એ જ્ઞાન દ્વારા દરેક સમયે એ પ્રવૃત્ત છે. એટલે ક્યારેય એમ નથી કે જ્ઞાન નથી કરતો. એટલે જ્ઞાન કરવા વાળો જે છે એ જ આત્મા છે. એટલે કે જ્ઞાન અને આત્મા કાંઈ જુદા નથી. એટલે જ્ઞાનનું પરિણમવું એમ કહીએ, દરેક સમયે સમયે જ્ઞાન કરે છે તો જ્ઞાનનું પરિણમન થાય છે, જ્ઞાનની પર્યાય થાય છે. એમ કહો કે આત્મા એવી રીતે પરિણમે છે એમ કહો, એમાં કોઈ ફેર નથી. એટલે અહીંયા જ્ઞાનનું પરિણમવું એમ શબ્દ મૂક્યા છે ત્યાં ખરેખર એ આત્માનું જ એવું પરિણમન છે, એ આત્માનું જ પરિણમન છે. તો હવે આજે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી એમણે જે ચારિત્ર વિશે વાત સમજાવી છે એ આપણે પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો એમાંથી લઈએ. આ બે વાત સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની આપણે સમજ્યા છીએ. હવે આગળ એ સમ્યક ચારિત્ર વિશે એટલે કે રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું એવું એ ચારિત્ર, એના વિશે ગુરુદેવે જે સમજ આપી છે એને પહેલા સમજીએ અને પછી મૂળ વાત એ કહી કે એ રીતે એમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય કે ત્રણેમાં એકલું જ્ઞાનનું જ પરિણમન છે, જ્ઞાનનું જ ભવન છે, માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષ કારણ છે. આ બધી વાતને આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી સમજીએ. તો પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો એમાં પાના નંબર 120 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે રાગાદી પરિહરણમ ચરણમ એમ મૂળ ગાથામાં વાત આવીને એટલે ચારિત્રની વાત ગુરુદેવ સમજાવે છે કે એમાં તો એમ આવ્યું કે પુણ્ય અને પાપ જે બંને રાગ છે, શુભ ભાવ અને અશુભ ભાવ છે, પુણ્ય અને પાપ એ બેયને છોડી અંતરમાં સ્થિરતા કરે એનું નામ ચારિત્ર. વિતરાગ સ્વરૂપે જીવ છે અને જીવે વિતરાગ સ્વરૂપની પ્રાપ્તિ કરવી એ એનું સહજ સ્વરૂપ છે, એ એનો સહજ ભાવ છે, એ શુદ્ધ ભાવ છે. એવા ભાવે એ અનંત કાળ સુધી રહી શકે છે. એટલે વિતરાગ સ્વરૂપે જીવ છે, ભૂતકાળમાં પણ હતો જ, પણ એનું લક્ષ્ય ગયું ન હતું. વર્તમાનમાં પણ છે, હજી એનું લક્ષ્ય એ તરફ થયું નથી, એટલે એને એવું મહાત્મ આવતું નથી, અને ભવિષ્યમાં પણ એ વિતરાગ સ્વરૂપે જ રહેવાનો છે. પણ એ દ્રવ્ય એવું છે, પણ એવું પરિણમન એ જ્યારે અનુભવે અને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એ એવા ભાવે થાય છે, એને એ વિતરાગી પર્યાય થઈ છે એમ કહેવાય. એટલે વિતરાગ સ્વરૂપ જીવ તો છે જ, અને એનું વિતરાગ ભાવે પરિણમવું તે ધર્મ છે. એટલે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે એ પોતે પરિણમે, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને એવા પરિણમનનો અનુભવ થાય છે, એવું પરિણમન એનું થયું છે. એટલે આત્મા એવા પરિણમન સ્વરૂપે વર્તમાનમાં થયો છે તો એ ધર્મમાં છે, તો એ મોક્ષના માર્ગમાં છે, અને એ જ ચારિત્ર છે. વિતરાગ સ્વરૂપે જીવ છે અને એનું વિતરાગ ભાવે પરિણમવું તે ધર્મ છે, ચારિત્ર છે. આવા ચારિત્રવંત જૈનના ગુરુ પણ વિતરાગ ભાવનો જ વારંવાર ઉપદેશ કરે છે. કુમકુંદાચાર્ય ભગવાન હોય, અમૃતચંદ્રાચાર્ય ભગવાન હોય, અમિત ગતિજી હોય, યોગીન્દ્રદેવ હોય, ઉમાસ્વામીજી હોય, કોઈ પણ હોય, એ બધા એક જ વાત કરે છે, એક જ પ્રકારનો ઉપદેશ આપે છે. જે પ્રકારે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એ જ પ્રકારે બીજાઓ પણ એવી જ રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે એવા સક્ષમ છે, માટે એવો જ ઉપદેશ આપે છે. અહીંયા એક પ્રશ્ન કર્યો, આ વાત ચારિત્ર વિશેની લીધીને, એટલે જેને હજી આવી ચારિત્રની સમજ નથી એણે એવો પ્રશ્ન કર્યો કે તો શું તેઓ ચરણાનુયોગમાં કહેલા આચરણને ઉપદેશતા નથી? ચરણાનુયોગ, રત્નકરંડક શ્રાવક આચાર, આ બધા જે ચરણાનુયોગના શાસ્ત્ર હોય એમાં વ્યવહાર નયની મુખ્યતાથી જે કથન કરવામાં આવ્યા હોય અને જે ઉપદેશ કરવામાં આવ્યો હોય એને બરાબર સમજ્યા વિના માત્ર એકાંતે લેવામાં આવે તો આવા પ્રશ્ન થાય. નિશ્ચયને જાણ્યા વગર માત્ર વ્યવહારનું જ લક્ષ્ય કરવામાં આવે તો એવા પ્રશ્નો થાય. ચરણાનુયોગના જે જે શાસ્ત્ર છે, ચારિત્રની જ્યાં જ્યાં વાત વ્યવહારની મુખ્યતાથી કરવામાં આવી છે, ત્યાં ક્યાંય એમ નથી કહ્યું કે નિશ્ચયને થી જેવું કહેવામાં આવ્યું છે એવું આચરણ વિનાનું આ વ્યવહાર ચારિત્ર છે તે ચારિત્ર છે, એવું તો ક્યાંય કહ્યું નથી. જે જે કહ્યું છે એમાં સાથે એક વાત તો રહેલી જ છે, ગર્ભિત વાત તો રહેલી જ છે કે નિશ્ચય નહીંથી જેવું આત્માનું સ્વરૂપ છે અને એવા સ્વરૂપની પ્રાપ્તિ પોતે વર્તમાન પર્યાયમાં કરે છે, એવું એ નિશ્ચય ચારિત્ર જેને વર્તે છે એને સાથે આવું ચારિત્ર હોય છે, એ અપેક્ષા એ આ વ્યવહાર નહીંથી, એટલે કે વ્યવહાર નહીંની મુખ્યતાથી ચારિત્રની વાત કરવામાં આવી હોય કે બાહ્ય ચારિત્ર આ પ્રકારે હોય, પણ એવું સમજતો નથી એને આવા પ્રશ્ન થાય છે કે ચરણાનુયોગમાં કહેલા આચરણને મુનિઓ ઉપદેશે તો છે. અહીંયા સ્પષ્ટતા કરી છે કે ચરણાનુયોગમાં જે વ્રત આદિ આચરણ કહેલા છે તેને યથાસંભવ જ્યાં જેમ હોય તેમ જણાવે છે, એ વાત તો બરાબર છે, પણ તે ઉપાદેય છે, આદરણીય છે એમ ઉપદેશતા નથી. સંકિતિને જે જે ભૂમિકામાં જે જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ હોય છે તેને તે જાણવા યોગ્ય હોવાથી જણાવે છે ખરા, પણ તે રાગ આદરણીય છે, વાસ્તવિક ધર્મ છે એમ કહેતા નથી. જૈનના સાધુ તો વિતરાગ સ્વભાવી આત્મા એક વિતરાગ ભાવરૂપે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે એને જ ધર્મ કહે છે, ધર્મ જાણે છે અને એવી જ ધર્મની પ્રરૂપણા કરે છે. બીજા અન્ય પ્રકારે કોઈ પ્રરૂપણા કરતા નથી. ગુરુદેવ કહે છે કે જેને હજી સંકિત થયું નથી અને પછી માત્ર એમનેમ જ બોલે છે કે જીવની હિંસા ન કરવી, તેમની દયા પાળો, જીવ દયા પાળવી એ ધર્મ છે ઇત્યાદિ ઉપદેશ કરે, એ કાંઈ જૈનના સાધુ નથી, એ સાચા ગુરુ નથી. જેને સમ્યક દર્શન નથી અને જે આ વાત કરે છે એ કંઈ જૈનના સાધુ હોય નહીં. ગુરુદેવ વધારે સમજાવે છે કે ભાઈ, પરની દયા કરવી એ તો શક્ય નથી અને પરની દયા કરવાનો જે ભાવ આવે તે રાગ છે. એટલે શું પરની દયા ન કરવી? જો એમ ક્યાં કહ્યું છે? એવું તો ક્યાંય કહ્યું નથી કે પરની દયા ન કરવી, એમ ક્યાં કહ્યું છે? પરની દયા ખરેખર એ કરી શકે છે, પરને એ જીવાડી શકે છે, બચાવી શકે છે, અભયદાન આપી શકે છે કે માત્ર એ ભાવ કરે છે? એ માત્ર ભાવ કરે છે. પેલા પરનું જીવવું કે મરવું એ એના કર્મને આધીન એણે જેવા બંધ કર્યા છે એ પ્રમાણે છે. એના આયુષ્યનો બંધ છે ત્યાં સુધી એને કોઈ મારી શકવાનું નથી અને એનો આયુષ્યનો બંધ હવે એનો સ્થિતિ બંધ પૂરો થયો છે, ઉદયમાં આવ્યું છે હવે એ કર્મ, એટલે હવે એ બચવાનો નથી. એ વાત પણ નિશ્ચિત છે, આયુષ્ય પૂરું થયે એ જીવ બચવાનો નથી. એ ખોળિયાને છોડીને, એ શરીરને છોડીને ક્યાંક બીજે જશે. એટલે તમે તો માત્ર ભાવ કરી શકો છો. સામે જે જીવ છે એને બચાવવાનો ભાવ તમે કરી શકો છો, પણ એ બચે કે ન બચે એ એના પુણ્ય અને પાપને આધારિત છે, એના આયુષ્યકર્મ પ્રમાણે એ થાય છે. એટલે અહીંયા એમ કહેવું નથી કે તમારે એવો ભાવ ન કરવો, એવી તો ક્યાં વાત કરી છે. પરની દયા એ કરી શકતો નથી એ વાત સમજાવી છે, કેમ કે એ પરની દયા પાળે છે, બીજાને બચાવે છે એવા અભિમાનમાં એ રહે છે ને, એટલે એનું અભિમાન ગાળવા માટે ગુરુદેવે આ વાત સમજાવી છે કે તારા મનમાં ભાઈ જો એમ ભાવ હોય કે હું પરની દયા પાળું છું, હું જીવને બચાવું છું, તો એ તારું મિથ્યા અભિમાન છે. પેલો જીવે છે એ એના આયુષ્યને કારણે જીવે છે, કઈ તું એને બચાવે છે કે તું એનું આયુષ્ય વધારી દે છે એમ નથી. માટે પ્રભુ તું મિથ્યા અભિમાન છોડ ને. એવા અભિમાનને છોડીને એમ સ્વીકારી કેમ લેતો નથી કે પેલો બચ્યો છે તો એ એના આયુષ્યને કારણે બચ્યો છે અને મને એને બચાવવાનો ભાવ આવ્યો, જે ક્રિયા થઈ એની સાથે એ ક્રિયા પણ મારી નથી થઈ. શરીરની કદાચ મારાથી જે ક્રિયા થઈ છે તો એ કંઈ મારાથી નથી થઈ, મેં તો માત્ર એને બચાવવા માટેનો ભાવ કર્યો અને એ સમયે એને બચાવવાનો પ્રસંગ બન્યો, એમાં આ શરીરની જે કંઈ ક્રિયા થઈ છે એ ક્રિયા પણ પૂતગળની ક્રિયા છે અને પેલો બચ્યો છે તો એ પણ એના પુણ્યને કારણે બચ્યો છે, એનો એવો ઉદય વર્તો હતો એટલે બચ્યો છે, એને સાતા વળી છે તો પણ એને કારણે, એના પુણ્યને કારણે, એમાં મેં કાંઈ કર્યું નથી. આવો ભાવ રાખવો જોઈએ. બચાવવાનો ભાવ ન કરવો, દયા ન કરવી એમ ક્યાં કહ્યું છે? એવું તો ક્યાંય કહ્યું નથી. દાન ન કરવું એવું ક્યાં કહ્યું છે? પણ દાન હું આપું છું અને એટલે પેલાનું કલ્યાણ થાય છે એવી જે માન્યતા છે એ ભૂલ ભરેલી છે અને એ મિથ્યાત્વ છે. એમાં અહંકાર છે કે મેં દાન આપ્યું એવો એક અહંકાર છે. એના સ્થાને જે કંઈ દાન આપવામાં આવ્યું છે એ દાન એ પૂતગળ છે અને એ પૂતગળનું પરિણમન સ્વયં એની મેળે એ રીતે થવાનું હતું, માટે થયું છે. માત્ર મેં તો એવો દાન આપવાનો ભાવ કર્યો એ શુભભાવ છે, એથી વિશેષ કંઈ નથી. એ પૂતગળ દ્રવ્ય એટલે કે એ પૈસા કે લક્ષ્મી જે કંઈ છે એનું એ વખતે એમ જ થવાનું હતું અને એ પ્રમાણે થયું છે, એટલે મેં દાન કર્યું છે એવું મિથ્યા અભિમાન મને શોભે નહીં, એ શુભભાવ હતો, એથી વિશેષ કંઈ હતું નહીં. આમ કરી અને એને દાન કરનારો હું, હું દાનવીર અથવા તો હું દાન કરનારો, દાન કરવાનો કરતા, એ ભાવને એને છોડવાનો છે. એટલે એટલા માટે વારંવાર સમજાવવામાં આવ્યું છે કે એ દાન કરી શકતો નથી, કેમ કે એ પર પદાર્થનું ગ્રહણ નથી કરી શકતો, તો પર પદાર્થનો ત્યાગ પણ કેવી રીતે કરે? પૂતગળ, પર પદાર્થ, પૈસા, લક્ષ્મી એને આત્મા ગ્રહતો નથી, તો પછી એને દાનમાં પણ કેવી રીતે આપશે? એટલે એમ સમજાવ્યું છે કે ભાઈ એવું અભિમાન તું રહેવા દે, એ તો એમ જ થવાનું હતું અને એમ થયું છે, તે જે ભાવ કર્યો એ ભાવને શુભ ભાવ કહેવાય. એ જ પ્રકારે વ્રતની વાત લઈએ તો મેં ઉપવાસ કર્યો, મેં ઉપવાસ કર્યો એમ એ ઉપવાસનો કર્તા થાય છે. મેં જાણે કે નથી ખાધું એમ કરી અને એ હું આખો દિવસ ખાધા વિનાનો રહ્યો છું એમ કરીને પોતે અભિમાન કરે છે. ખરેખર તો એ વખતે એ દિવસે પેલા પૂતગળ પરમાણુ ખોરાકના એના શરીર સાથે સંયોગમાં આવવાના ન હતા, તેથી ન આવ્યા. એણે એવો શુભભાવ ન કર્યો હોત તો પણ એને એ દિવસે ખોરાક નહોતો મળવાનો, એ વાત નિશ્ચિત હતી. એટલે એમ જ થયું છે, એણે તો માત્ર ભાવ કર્યો કે આજે ખોરાક નથી લેવો, પણ એક વાત નિશ્ચિત હતી કે ખોરાકનો સંયોગ જ્યાં થાય છે એવું આ શરીર, એ શરીર પણ પૂતગળ છે, ખોરાક પણ પૂતગળ છે, એ બંનેના સંયોગો જે રીતે થવાના હોય તે રીતે થાય, એનો કરવાવાળો આત્મા નથી. આત્માએ ભાવ કર્યો, શુભ ભાવ કર્યો, એથી વિશેષ કંઈ કર્યું નથી. એ જ પ્રકારે વ્રતના ભાવ હોય તો આ વ્રત હું પાળું છું, તો વ્રત તો શરીરના લક્ષે છે અને શરીરના લક્ષે જે લક્ષ વ્રત પાળવામાં આવે છે એમાં શરીર જે કંઈ કરે છે એ કરનારો એ આત્મા નથી, એ કાર્ય શરીરનું પૂતગળનું જેમ થાય છે તેમ જ થાય છે. એણે એવા વ્રત ન લીધા હોત તો પણ એમ જ થાત, અને વ્રત લઈને શુભભાવ કર્યો છે ત્યારે પણ એ એમ જ થઈ રહ્યું છે, માટે એ વ્રતનો પણ કરતા થાય છે તો એ મિથ્યાત્વ છે. એવા કોઈ પણ દયા, દાન, વ્રત, તપના જે ભાવ એને વર્તે છે એ બધા ભાવને શુભભાવ કહ્યા છે, એ શુદ્ધ ભાવ નથી. શુદ્ધ ભાવ તો આત્માનું જેવું સ્વરૂપ છે એવો ભાવ હોય એને શુદ્ધ ભાવ કહેવાય. આ બધા ભાવ છે, આ બધા ભાવમાં તો પરનું લક્ષ છે અને પરનું લક્ષ કરીને થતા ભાવને વિકારી ભાવ કયા છે, વિભાવ ભાવ કયા છે, એ શુદ્ધ ભાવથી જુદા અશુદ્ધ ભાવ છે. એટલે એમ સમજાવવું છે ત્યારે આ વાત કરી છે કે ભાઈ તું જેને ધર્મ માની રહ્યો છે એ ધર્મ નથી પણ શુભ ભાવ છે. એમાં ક્યાં એમ કહ્યું છે કે એમ તું નહીં કર, એમ તો કહ્યું નથી. અને ક્યારેક કોઈક જગ્યાએ પછી આગળ વધારે વિશેષતાથી ધર્મ શું છે એ સમજાવ્યું છે, તો એ ધર્મમાં પોતે પોતાના સ્વરૂપમાં જવાની વાત કરવામાં આવી. અને પોતાના સ્વરૂપમાં જ્યારે જાય તો સીધી વાત છે, સહેલી વાત સમજાય એવી વાત છે કે એ પોતે બહારમાં કેવી રીતે રહેશે, બે જગ્યાએ તો રહી શકતો નથી. બે જગ્યાએ કેવી રીતે રહેવાય? હું આજે ડલાસમાં પણ છું અને હું એલેમાં પણ છું એમ તો શક્ય નથી. હું ડલાસમાં છું તો એલેમાં નથી ને એલેમાં છું તો ડલાસમાં નથી. હું મિલવોકીમાં હોઈશ ત્યારે અહીંયા ડલાસમાં નહીં હોઉં. એટલે જ્યારે જ્યાં એક જગ્યાએ એક જ જગ્યાએ જવાય છે, એક જ જગ્યાએ રહેવાય છે, એટલે એ અપેક્ષાથી એમ વાત કરવામાં આવી કે ભાઈ તું તારા આત્મામાં જા, તું તારા સ્વરૂપમાં જા. હવે ત્યાં સ્વરૂપમાં જવાની વાત કરી હોય ત્યારે સ્વાભાવિક છે કે એમ કહેવામાં આવે કે તું બહારમાં શુભભાવમાં રોકાઈ રહ્યો છે, તો ત્યાંથી એ શુભભાવને છોડીને તું તારા શુદ્ધ ભાવમાં જા. આટલી અમથી વાત કરી એનો અર્થ ઊંધો ઘટાવે છે લોકો કે જો શુભભાવની ના પાડી ના, શુભભાવની ના નથી પાડી, પણ તને શુદ્ધ ભાવમાં જવાનું કહ્યું એટલે તું જ્યાં અટક્યો છે એ જગ્યા પણ તને બતાવી કે તું શુભ ભાવમાં અટક્યો છો. હવે એવા શુભ ભાવમાંથી તારે જો અંદરમાં જવું હોય તો તારે એ ભાવને છોડવો પડે. શુદ્ધ ભાવમાં જવું જ છે તો પછી શુભ ભાવને છોડવો પડશે. શુદ્ધ અને શુભ બે ભાવ એક સાથે તો નહીં રહે. એટલે એમ કહ્યું કે શુભ ભાવને છોડીને તું શુદ્ધ ભાવમાં જા. એ સાચો પુરુષાર્થ બતાવ્યો, કઈ રીતે કરવો એનું માર્ગદર્શન આપ્યું. તો એમાં આ બધા ઊંધું લઈને બેસી ગયા છે કે જો વ્રત તપ ને તો ધર્મ સમજતા જ નથી, શુભ ભાવ ને તો નિષેધે છે, પણ શું કહ્યું છે, કઈ રીતે નિષેધ્યો છે એ તો સમજ્યો નહીં. શુદ્ધની અપેક્ષાએ શુભમાં રોકાઈ રહેવું એ સારું તો નથી જ ને. ધર્મ તો ક્યાં થાય છે, નિજરા ક્યાં થાય છે? નિજરા તો શુભ ભાવમાં રહેવાથી નથી થતી. શુભ ભાવ એ પુણ્યબંધનું કારણ છે. આટલી સહેલી સમજ જો એને આવી જાય તો ક્યાંય કોઈ પ્રશ્ન નથી. કૃપાળુ દેવે પણ આ જ વાત કરી છે, વારંવાર આ જ વાત કરી છે. દરેક જ્ઞાની પુરુષોએ આ જ વાત કરી છે, શુદ્ધ ભાવની મુખ્યતા અને શુદ્ધ ભાવમાં કેમ જવું આ વાત કરી છે. એટલે એટલું જરાક ધ્યાન રાખવામાં આવે તો ક્યાંય કોઈ જગ્યાએ પ્રશ્ન નથી. અહીંયા ક્યાં ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ તું આ કામ નહીં કર, પણ સમજાવ્યું કે પરની દયા કરવી એ તો શક્ય નથી. અને પરની દયા કરવાનો જે ભાવ આવે તે રાગ છે, શુભ ભાવ છે, શુભ રાગ છે. અને રાગની ઉત્પત્તિ થવી, રાગની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે એમ જૈન શાસનમાં કહ્યું છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું શાસ્ત્ર છે, એના 44મા શ્લોકમાં એ વાત આવી છે કે દયા એ જે છે એ સ્વની દયા હોય, સ્વની દયા હોય, અને સ્વની દયા એટલે પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમવું. જો સ્વભાવ ભાવે નથી પરિણમતો તો પોતાના સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે. એટલે કે પરભાવે, વિભાવ ભાવે, અશુદ્ધ ભાવે એટલે કે શુભ કે અશુભ ભાવે જો પરિણમન થાય છે તો પોતાના સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે. એટલે એમાં તો સ્વની હિંસા થાય છે. એટલે રાગની ઉત્પત્તિ થવી, શુભ ભાવની ઉત્પત્તિ થવી એ તો સ્વની હિંસા છે એમ જૈન શાસ્ત્રમાં વાત કહેવામાં આવી છે. કોઈએ પ્રશ્ન કર્યો કે દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંત જીવ મુક્તિ ગયા, દયા તણા પરિણામ, એમ કહ્યું છે ને? હા, એમ કહ્યું છે. પણ એ દયા એટલે શું? એ તો પોતાના આત્માની દયાની વાત છે, પરની દયાની નહીં. પુણ્ય પાપના વિકલ્પથી જુદા પડીને આત્માનું જીવન જે જ્ઞાન અને આનંદ સ્વરૂપે છે તેની, એટલે ટકતા તત્વની ટકતા તત્વ તરીકે પ્રતીતિ. ટકતું તત્વ એટલે જે કાયમ રહેતું તત્વ, પોતાનું શુદ્ધ સ્વરૂપ એ કાયમ ટકીને રહે છે, અને એવા ટકતા તત્વની એવી જ પ્રતીતિ અને એવું જ જ્ઞાન. પ્રતીતિ એટલે એવી જ પછી શ્રદ્ધા પણ હોય, એવું પ્રતીતમાં આવે એટલે એવું દર્શન થાય, એવું પછી જ્ઞાન હોય, અને એનું નામ, એનું નામ એ સ્વની દયા છે. એવી પ્રતીતિ એને રહેવી જોઈએ, એવું જ્ઞાન પણ એને રહેવું જોઈએ. પોતાનું સ્વરૂપ જેવું છે એવા સ્વરૂપે એને રહેવાનું થાય, પરિણમવાનું થાય તો સ્વની દયા થાય. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ આત્મા જેવડો છે તેવડો સ્વીકારવો તે દયા છે, અને તેથી ઓછો કે વિપરીત માનવો તે હિંસા છે. આવી સ્વદયા તે સુખની મુક્તિની ખાણ છે. આ જ પાના ઉપર, એટલે કે પાના 121 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે મેં ઉપવાસ આદિ કર્યા, આ છોડ્યું, આ ખાધું નહીં, આ પીધું નહીં, એમ મૂંડ જીવ માને છે. એ આહાર અને પાણી તો જળ છે, પર છે, જુદું છે, અજીવ છે. અહીંયા આપણે બીજી અપેક્ષાથી લઈએ છીએ એટલે અજીવ કહીએ છીએ, પોતાની અપેક્ષાથી લઈએ છીએ એટલે. પાણીમાં પાણી જેનું શરીર છે એવા જીવો પણ છે અને બીજા અન્ય જીવો પણ છે એની વાત નથી આપણે કરતા. એટલે એ અપેક્ષાથી લઈએ છીએ કે આહાર અને પાણી એ જળ છે, એ અપેક્ષા એ જળ કહું છું. એ પર છે ખાવાની અને છોડવાની જે ક્રિયા છે એ બધી ક્રિયા પણ કોની છે, એ ક્યાં જીવની છે. એટલે એ તો જળની જળમાં થાય છે, જળની ક્રિયા શરીરની ક્રિયા જળ શરીરમાં થાય. અને શું એ જળને તે છોડ્યું છે, જળને ક્યાંથી છોડે, જેની ઉપર એની સત્તા ચાલતી નથી, જેનામાં એ પરિણમી શકતો નથી, જેની સાથે એને એકત્વ નથી, એને એ છોડે કેવી રીતે. જળ જે છે એમાં ખરેખર તો એ પરિણમતો નથી, એમાં પહોંચતો નથી, તો એ જળને છોડશે ક્યાંથી. જળ છૂટું જ પડ્યું છે, જળને એણે કાંઈ છોડ્યું છે એમ ક્યાં છે. જળ તો જુદું જ પડ્યું છે, એનાથી ભિન્ન જ છે. એમાં એ ક્યાં વ્યાપ્યો છે, આત્મા જળમાં ક્યાં વ્યાપ્યો છે. એટલે માત્ર એની માન્યતા એમ હતી કે એ મારું છે અને પછી હું એને છોડું છું. ભાઈ પરનું ગ્રહણ ત્યાગ માનવું એ મિથ્યાત્વ છે. પરને આત્મા ગ્રહી શકતો નથી કે પરનો ત્યાગ પણ કરી શકતો નથી. ગ્રહતો નથી તો પછી ત્યાગ ક્યાંથી કરે. આત્મા તો ત્રિકાળ પોતે માત્ર નાયક છે, જ્ઞાયક છે, આનંદ ગુણનો પિંડ છે, એ પૂર્ણ છે. એને કોઈ વસ્તુ ગ્રહણ કરવાની કે ત્યાગવાની જરૂર પણ નથી, એ પોતે પરિપૂર્ણ છે. એણે પરને ક્યાંય પકડ્યા નથી કે એને એ છોડે. આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની એક અનાદિ અનંત શક્તિ એવો ગુણ છે. એટલે એ કોઈને ગ્રહતો પણ નથી અને કોઈને છોડતો પણ નથી. એ ગુણના કારણે આત્મા પરને ગ્રહતો નથી અને છોડતોય નથી. આવું વસ્તુનું એટલે કે આત્માનું સ્વરૂપ છે, તેને સ્વરૂપમાં એકાગ્ર થઈ ને યથાર્થ જાણવું તે જ્ઞાન. પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપને પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ અને એના વર્તમાન જ્ઞાનની પર્યાયને એ જાણે છે, એને સમ્યક જ્ઞાન કહેવાય છે. અહીંયા ચારિત્રની વાતમાં ગુરુદેવે જ્ઞાનની વાત આપણને કરી દીધી. શરૂઆત ક્યાંથી કરી હતી, ચારિત્રની વાતથી કરી હતી. હવે આગળ ચારિત્રની વાતને અહીંયા સમજાવે છે કે રાગાદીના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે ચારિત્ર છે. એ વાતને અહીંયા સમજાવે છે પારા નંબર 122 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે જુઓ પાંચ મહાવ્રતના પરિણામ 28 મૂળ ગુણના પાલનનો વિકલ્પ ઇત્યાદિ છે તે રાગ છે. લોકોને ખબર નથી એટલે એને ધર્મ માને છે. અવ્રત છે તે પાપ છે અને વ્રત છે તે પુણ્ય છે. એ વ્રત કે અવ્રત બેમાંથી એકેય ધર્મ નથી, એ પાપ અને પુણ્ય છે. એટલે એ બંને બંધનું કારણ છે. એ બેના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું પરિણમવું. એ બેના એટલે કોના બેના, પાપ અને પુણ્ય જે બંધના કારણ છે, એ બંનેના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું પરિણમવું તે ધર્મ છે. એટલે કોઈ પણ બંધ ન થાય એવા ભાવે આત્માનું પરિણમવું એનું નામ ધર્મ છે. શેનો ત્યાગ કરવાનો છે, જે પુણ્ય અને પાપના બંધ પડે એવા જે ભાવ છે એવા ભાવનો ત્યાગ. રાગાદીના ત્યાગ સ્વભાવે તો આત્મા છે જ, મૂળ સ્વરૂપ જ એનું એવું છે, પણ એવા સ્વરૂપે એની વર્તમાન જ્ઞાનની પર્યાય થાય છે, એટલે કે આત્મા પોતે એવા સ્વરૂપે પરિણમે છે, તો એને ચારિત્ર છે, એને ધર્મ છે એમ કહેવામાં આવે છે. એ બેના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું પરિણમવું તે ધર્મ છે. અહીંયા સમ્યક ચારિત્રની વાત ચાલે છે. આત્મા જ્ઞાન સ્વભાવે અંતરમાં એકાગ્ર થઈને એ પરિણમે છે ત્યારે તે વખતે સહેજે રાગ થતો નથી, રાગ ઉત્પન્ન થતો જ નથી. એ પરિણમન જ રાગના અભાવ સ્વરૂપ છે, એમાં રાગનો અભાવ છે અને તે સમ્યક ચારિત્ર છે. આ રાગ છે તેને હું છોડું છું એમ નહીં, પણ સ્વરૂપમાં એના પરિણામમાં મગ્ન થઈને સ્વરૂપનું જે પરિણમન છે એવા સ્વરૂપમાં એ પોતે મગ્ન થઈ અને એમાં સ્થિત થાય, એટલે એ પરિણમે, એ પોતે જ એમ પરિણમે, ત્યારે રાગની ઉત્પત્તિ થતી જ નથી એવી રાગની ઉત્પત્તિનો અભાવ છે, શુભાશુભ ભાવનો અભાવ છે, એવા વિકારી વિભાવ પરિણામનો અભાવ છે. અને એ જે સ્વરૂપ એવા અભાવ સ્વરૂપે હતું એને એ અનુભવનારો, એમાં સ્થિર થવાવાળો, એનું જ્ઞાન કરવાવાળો, એમાં રમણતા કરવાવાળો એ થાય છે. અને જે પર્યાય છે એ વિતરાગી પર્યાય છે અને એ જ ચારિત્ર છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે સ્વરૂપમાં પરિણામ મગ્ન થઈને સ્થિત થતા જ ત્યાં રાગની ઉત્પત્તિનો અભાવ હોય છે અને એવું સ્વરૂપના આચરણરૂપ ચારિત્ર છે, તે જ વિતરાગી ચારિત્ર છે. સૌથી નીચેના પેરેગ્રાફમાં કહે છે ગુરુદેવ કે જેમાં અતિન્દ્રિય આનંદનું પ્રચુર વેદન હોય, જો એ એવી રીતે પરિણમે ત્યારે શું હોય એની સમજ અહીંયા આપી છે. પહેલા એમ કહ્યું કે એવા સ્વરૂપના આચરણરૂપ ચારિત્ર છે એટલે એવા પરિણામે એ પરિણમે છે, તો એ ચારિત્ર છે ને વિતરાગી પર્યાય છે, એ બધી વાત કરી અને એમાં શું છે અનુભવ એની વાત અહીંયા સમજાવી છે કે જેમાં અતિન્દ્રિય આનંદનું પ્રચુર વેદન હોય એવી રાગના ત્યાગરૂપ આનંદની દશારૂપે આત્માનું થવું એ ચારિત્ર છે. ત્યારે એને અતિન્દ્રિય આનંદ હોય છે, અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે અને એમ અતિન્દ્રિય આનંદનું વેદન એ ચારિત્ર છે. એ વેદન નથી તો એને પોતે પોતાના સ્વરૂપમાં ગયો જ નથી. એને વેદન છે એવું, અતિન્દ્રિય આનંદનું વેદન છે તો સમજવું કે એ પોતે સ્વરૂપમાં ગયો છે. અને અહીંયા તો એમ કહેવું છે કે એમાં એ વધારે વિશેષતાથી ઉગ્રતાપૂર્વક પુરુષાર્થ કરી અને લીનતા કરે છે અને વારંવાર એવી લીનતા કરે છે, એને તો પ્રચુર વેદન હોય છે, અતિન્દ્રિય આનંદનું પ્રચુર સંવેદન હોય છે, એ આનંદનું વેદન છે એવી દશા જ છે, એને ચારિત્ર કહ્યું છે. ટૂંકમાં કહે છે ગુરુદેવ કે જો યાદ રાખવા માટે આટલું જ યાદ રાખો તો બસ છે, કે ટૂંકીને ટચ વાત તો એ છે કે પરથી ખસ અને સ્વમાં વસ, પરથી ખસ અને સ્વમાં વસ, બસ સ્વમાં વસવું એ જ ચારિત્ર છે, બીજું કાંઈ ચારિત્ર નથી. જો ચારિત્રની ભાવના છે તો વ્રતાદિના વિકલ્પથી ખસી જા અને ચૈતન્ય સ્વભાવમાં આવી જા. વ્રતાદિના વિકલ્પ તો એ ચારિત્રમાં જાય છે તો એને એ વખતે હોય છે, પહેલા એને એવા શુભ ભાવ હોય છે અને એ પ્રમાણે શરીરની ક્રિયાઓ પણ એ જ રીતે થતી હોય છે, પણ શરીરની ક્રિયા થાય છે એ એના કારણે થાય છે, એ માત્ર વ્રતાદિના ભાવ કરે છે, પણ એ ભાવ એના શુભ ભાવ છે. એ શુભ ભાવને છોડીને અશુભ ભાવમાં એટલે અવ્રતના ભાવમાં જવાની વાત નથી, એ શુભ ભાવને છોડીને અશુભ એવા અવ્રતના ભાવમાં જવાની, એવા ભાવમાં પરિણમવાની વાત નથી, પરંતુ એવા જે શુભ ભાવ વ્રતાદિના વિકલ્પમાં છે ત્યારે છે, ત્યાંથી ખસીને અંદર શુદ્ધ ભાવમાં જવું એટલે ચૈતન્ય સ્વભાવમાં જવું, એ માટે અહીંયા આહ્વાન આપતા ગુરુદેવ કહે છે કે ભાઈ ચૈતન્ય સ્વભાવમાં આવી જા. શું કહ્યું છે, બહુ સરસ કહ્યું છે કે ભાઈ જો ચારિત્રની ભાવના છે તો વ્રતાદિના વિકલ્પથી ખસી જા અને ચૈતન્ય સ્વભાવમાં આવી જા, તો જ તને અનુભવ થશે કે ચારિત્ર કેવું છે. અને એ જ ચારિત્ર છે કે જે વખતે કોઈ શુભાશુભ ભાવ નથી, એ વખતે સંવરની દશા છે, એ વખતે નિજરાજ થાય છે, નવા કર્મનો બંધ થતો જ નથી, એ વખતે શુદ્ધિની વૃદ્ધિ જ થાય છે અને અશુદ્ધિ ઘટતી જાય છે, આવી એ દશા હોય છે. પાના નંબર 123 ઉપર શરૂઆતમાં જ કહે છે કે જુઓ આ નિષ્કર્ષ એટલે કે આ સાર કાઢ્યો, શું સાર કાઢ્યો છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ આનંદકંદ પ્રભુ આત્માનું જ ચૈતન્યમય પરિણમન છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ આનંદકંદ ભગવાન આત્મા એનું ચૈતન્યમય પરિણમન છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માનું ચૈતન્યમય પરિણમન છે. આ વાતને બે ત્રણ વખત વાંચી અને વિચારવાની. શેનું પરિણમન છે? ચૈતન્યમય પરિણમન છે. કોનું? આત્માનું. શું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ આત્માનું જ ચૈતન્યમય પરિણમન છે. એટલે આત્મા સિવાય બીજાનું કંઈ એમાં છે જ નહીં, એ આત્માનું જ ચૈતન્યમય પરિણમન છે. જ્યારે પેલું બધું શું હતું? શુભ ભાવ હતો, એ તો કંઈ આત્માનો ભાવ ન હતો, એ તો પર્યાયમાં હતું, એ તો પરના લક્ષ્ય હતું. એટલે મહાવ્રતના જે પરિણામ છે એ આત્માથી જુદી જાતના છે, એ આત્માના ચૈતન્ય પરિણામ નથી. મહાવ્રતના જે પરિણામ છે એ તો વિજાતીય છે, અચેતન છે, કેમ કે તેમાં ચૈતન્યનો અંશ નથી. મહાવ્રતના પરિણામ શું છે? એ પરિણામ, મહાવ્રતના પરિણામ જે છે એ શુભભાવને કારણે એ પુણ્યબંધ છે. એટલે એ કંઈ ચૈતન્યના પરિણામ નથી. ચૈતન્યના પરિણામ શું હોય? ચૈતન્યના પરિણામ તો શુદ્ધ હોય, એ તો વિતરાગી પર્યાય હોય, નિર્મળ પર્યાય હોય, એના પરિણામને કારણે કોઈ બંધ થાય નહીં. એટલે ચૈતન્યના પરિણામ છે એનાથી જુદા આ મહાવ્રતના પરિણામ છે. એટલે મહાવ્રતના જે પરિણામ છે એ તો વિજાતીય છે, અચેતન છે, કેમ કે તેમાં ચૈતન્યનો અંશ નથી. આ નગ્ન દશા, હવે જો એ મહાવ્રતની વાત લઈ અને વિસ્તારથી સમજાવતા ગુરુદેવ કહે છે કે જો આ નગ્ન દશા છે એટલે નગ્ન મુનિ છે, 28 મૂળ ગુણ સહિત છે, તો એ 28 મૂળ ગુણનો જે વિકલ્પ છે એ વિકલ્પ કંઈ શુદ્ધ ભાવ નથી, વિકલ્પ છે એ આત્માનો ભાવ નથી. વિકલ્પને તો છોડવાની વાત કરી, કર્તા કર્મ અધિકારમાં સમગ્ર વિકલ્પને છોડીને પોતાના સ્વરૂપમાં જવું. નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને જણાવનારો જે નિશ્ચય નહીં અને નિશ્ચય નહીંનો જે વિકલ્પ, એવા વિકલ્પને પણ છોડવો, એવા વિકલ્પને પણ છોડવો, એ વાત આપણે કર્તા કર્મ અધિકારમાં સમજ્યા. એટલે અહીંયા વાત કરે છે ગુરુદેવ કે આ નગ્ન દશા અને 28 મૂળ ગુણનો વિકલ્પ, એ બધો વિકલ્પ જે છે એ અજીવ છે, કેમ કે તે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ જાતિના ભાવ છે. ભગવાન આત્માનો શુદ્ધ ભાવ છે, એ વિતરાગી ભાવ છે, અને એ વિતરાગી ભાવ છે ત્યારે જે પર્યાય થાય છે તે વિતરાગી પર્યાય થાય છે. જ્યારે આ વિકલ્પ છે, શુભ ભાવ છે, 28 મૂળ ગુણ સહિત ચારિત્ર, એટલે શરીરનું એમાં લક્ષ્ય થાય છે, પરનું લક્ષ્ય છે, અને પરના લક્ષ્ય થતો એ શુભ ભાવ અને એમાં સાથે રહેલો વિકલ્પ, આ બધું જે છે એ આત્માથી વિરુદ્ધ જાતનું છે, એટલે એને અજીવ અચેતન જળ કહી દીધું. એને અજીવ અચેતન જળ કહી દીધું. એ ભગવાન આત્માથી વિરુદ્ધ જાતના ભાવ છે. અહીંયા નીચે કહે છે એના પછીના પેરેગ્રાફમાં, આ ભાવલિંગી મુનિ માટેની આ 28 મૂળ ગુણ સહિત છે એને માટેની આ વાત સમજાવીને તેમાં કોઈએ પ્રશ્ન કર્યો છે કે તો પછી ભાવલિંગીને પણ નગ્નતા સહિત 28 મૂળ ગુણના પરિણામ તો હોય છે, તો એનું શું સમજવું? એ હોવા જોઈએ કે ન હોવા જોઈએ? પરિણામ કોણ કરે પ્રભુ? એ પરિણામ કોના છે? એ આત્માના છે? એ આત્માના છે? આત્માને તો એવા શુભ પરિણામ હોય નહીં. આત્મા તો શુદ્ધ ચૈતન્ય છે, એ તો સિદ્ધ સમાન છે, ત્રિકાળ શુદ્ધ સમાન જ્ઞાયક માત્ર છે, એને ક્યાં એવા પરિણામ હોય? પણ એને એવા પરિણામ જ્યારે થાય છે તો એ શુભ ભાવ છે, અને એ વાતને અહીંયા સમજાવી છે. જ્યારે એને નગ્ન દિગંબર મુનિ થયા છે, 28 મૂળ ગુણ સહિત છે અને બાહ્યમાં છે, ત્યારે એ છઠ્ઠા ગુણસ્થાનની દશા હોય તો પણ જ્યારે બાહ્યમાં છે ત્યારે એમને શુભ ભાવ વર્તે છે, અથવા તો વ્રત તપ વિશેની સભાનતા વર્તે છે, એવો શુભ ભાવ પણ વર્તે છે, તો એના પરિણામ રૂપે તો પુણ્ય બંધ જ થાય છે. અને એ વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાવલિંગીને પણ નગ્નતા સહિત 28 મૂળ ગુણના પાલનનો વ્યવહાર હોય છે, પણ એ બધો રાગ છે, શુભ ભાવ છે, અને એ મુનિ એવા ભાવને પોતાના ભાવ સમજતા નથી, પોતાથી જુદા અન્ય ભાવ સમજે છે, વિકારી ભાવ છે, એ બંધનું કારણ છે, એને શીઘ્ર છોડીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં જવાનો એ પુરુષાર્થ કરે છે. પણ એ હોય છે, એ બાહ્ય સહકારીપણે સાથે રહેલા અથવા તો નિમિત્તપણે હોય છે. નિમિત્તપણે હોય છે એટલે કે જે ભાવલિંગી મુનિ છે એને એને એવું જ બાહ્યમાં નિમિત્ત હોય. નિમિત્તપણે હોય છે એટલે કે જે ભાવલિંગી મુનિ છે સાતમા ગુણસ્થાનની દશામાં જે છે એવા ભાવલિંગી મુનિને એવા શુદ્ધ 28 મૂળ ગુણ સહિતનું જ દ્રવ્યલિંગ હોય એવું જ મુનિપણું હોય, એટલે એ નિમિત્તપણે હોય છે. કંઈ એ છે માટે એ અંતરમાં જઈ અને એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવે છે એમ બિલકુલ નથી. એ મુનિ સાતમા ગુણસ્થાનની દશામાં હોય છે એટલે એમને નિમિત્તપણે એમ કહેવાય કે એમને બાહ્યમાં પણ 28 મૂળ ગુણ સહિત ચારિત્ર હોય છે, એટલે એ સહકારીપણે છે. પણ એવું ચારિત્ર છે એથી કંઈ સાતમા ગુણસ્થાનની અંતરંગ દશા થાય છે એમ તો બિલકુલ નથી, એમ તો બિલકુલ નથી. એટલે એ હોય છે, માત્ર એટલું જણાવ્યું છે કે ભાવલિંગી મુનિ છે એમને પણ 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિપણું હોય છે, અને એ બાહ્ય સહકારીપણે એટલે નિમિત્તપણે હોય છે. પણ અંતરમાં જે શુદ્ધ રત્નત્રય રૂપ નિર્મળ ચૈતન્યનું પરિણમન થયું છે એ પરિણમન ચારિત્ર છે, એ પરિણમનને ચારિત્ર કહ્યું છે. હવે અંતરંગ દશા તો પ્રભુ આપણે જાણીએ નહીં, બાહ્યમાં જે જોઈએ એટલે મુનિને 28 મૂળ ગુણ સહિત જે દ્રવ્યલિંગ છે એને જ આપણે ચારિત્ર સમજીએ છીએ, કેમ કે મુનિની અંતરંગ દશાને આપણે ક્યાં જોઈ શકીએ છીએ, ક્યાં જાણીએ છીએ, એટલે આ બધા ગૂંચવાળા થાય છે. એટલા માટે મહાપુરુષોએ જે વાત કરી છે એને બરાબર સમજવી જોઈએ કે મુનિની જે દશા છે એ અંતરંગ દશા જે છે એનું મહત્વ જે છે એને તો તમે સમજ્યા નથી, એને તમે સમજો. અંતરંગ દશાને સમજ્યા વગર માત્ર બાહ્યને જોઈ રહ્યા છો, એ કંઈ મુનિની અંતરંગ દશા નથી, એ કંઈ એમનું સત્વ નથી. બાહ્યમાં તો જે થાય છે તે થાય છે, અને એના પ્રત્યે તો મુનિનું લક્ષ પણ નથી. તો હજી પ્રશ્ન પૂછે છે કે બાહ્ય સહકારી નિમિત્ત સાધન તો છે ને? ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે ભાઈ નિમિત્ત ખરેખર સાધન નથી, જે હાજર હોય ઉચિત નિમિત્ત કહેવામાં આવે, જે એ વખતે હાજર હોય એને ઉચિત નિમિત્ત કહેવામાં આવે છે કે નિમિત્ત છે, એટલે એને સાધન કહેવું એ પણ ઉપચારથી કહેવામાં આવ્યું છે, ઉપચાર કથન છે. હવે છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જુઓ અહીં આ સરવાળો કાઢ્યો, બધાનું તાત્પર્ય કાઢ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે એકલું જ્ઞાનનું એટલે કે એકલું આત્માનું ભવન છે, એ જ્ઞાનનું ભવન છે, આત્માનું ભવન છે. એકલું એટલે એકલું એટલે કહેવાનો આશય અહીંયા રાગની વાત નથી એમ નહીં, પણ આત્માનું ભવન અહીંયા જ્ઞાનની અપેક્ષાએ એકલું શબ્દ લીધો છે કે એકલું જ્ઞાનનું ભવન છે એ જ આત્માનું ભવન છે એમ કહ્યું છે. એટલે એમાં એકલું એટલે પેલું પંચ મહાવ્રતનું પરિણામ સાથે મળીને ચારિત્ર છે એમ નહીં, પણ એ જ્ઞાન જ જાણવા વાળું છે, બીજું કોઈ જાણવા વાળું નથી. એટલે અનંત ગુણ છે એ બધાનું પરિણમન તો છે, પણ એ પરિણમનમાં એ જ્ઞાન જે છે એને જાણવા વાળું થાય છે, એટલે એ રૂપે પરિણમે છે, માટે એને આત્માનું ભવન કહ્યું છે, એ અપેક્ષાથી એ શબ્દ મૂક્યો છે. આ તો જન્મ મરણ મટાડનારું વિતરાગનું જ્ઞાન છે, એનો શાસ્ત્ર છે, એનો ચોપડો છે, એનો શબ્દે શબ્દ ગંભીર છે, આશયથી ભરેલો છે. એકલું આત્માનું ભવન કહ્યું એમાં વ્રતાદિના રાગનો નિષેધ થઈ જ ગયો છે, માત્ર એમાં માત્ર ચૈતન્યનું વિતરાગ ચૈતન્યમય પરિણામ જ રત્નત્રય રૂપ ચારિત્ર છે એમ સિદ્ધ કર્યું. હવે આગળ 124માં પાના ઉપર એની વાત વધારે સમજાવે છે બીજા પેરેગ્રાફમાં કે આત્મા ચૈતન્ય મૂર્તિ ભગવાન એનું પરિણામ જે છે એ જ્ઞાન ભાવે છે, એ જ્ઞાન ભાવે જ છે. એટલે કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું ભવન છે. અહીં જ્ઞાન એટલે આત્મા, ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનું શ્રદ્ધાન સ્વભાવે થવું તે સમ્યક દર્શન. જો પરિણમન એનું વર્તમાન પર્યાયનો વિચાર કરીએ એટલે બહુ સહેલાઈથી બેસશે કે વર્તમાન મારા જ્ઞાનની પર્યાય જે ભાવે થઈ એ ભાવે હું એટલે કે આત્મા થયો. ફરીથી વર્તમાન મારા જ્ઞાનની પર્યાય જે ભાવે થઈ એ ભાવે હું એટલે કે આત્મા થયો. આમ વાતને બરાબર બેસાડી અને પછી વિચાર કરવાનો કે આત્માનો જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે હું થયો એટલે કે હું મારા જ્ઞાનની વર્તમાન પર્યાય થઈ. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનું શ્રદ્ધાન સ્વભાવે થવું એટલે વર્તમાન પર્યાયનું એ વખતે એ સ્વભાવે થવું એટલે કે એ જ્ઞાનનું જ પરિણમન થયું જેને આપણે સમ્યક દર્શન કહ્યું. એનું પોતાના જ્ઞાન રૂપે થવું એ જ્ઞાન એને સમ્યક જ્ઞાન કહ્યું. અને એનું રાગના અભાવ સ્વભાવે સ્થિરતા રમણતા રૂપ પરિણમન તે ચારિત્ર. આમાં કર્મના અભાવની કે વ્યવહાર રત્નત્રયના સદભાવની કોઈ અપેક્ષા નથી. આમાં કર્મના અભાવની કે વ્યવહાર રત્નત્રયના સદભાવની કોઈ અપેક્ષા નથી. એકલો આત્મા સ્વયં નિર્મળ રત્નત્રય રૂપ પરિણમે છે. સ્વયં નિર્મળ રત્નત્રય રૂપ એટલે શુદ્ધ પરિણમન રૂપે પોતે પરિણમે છે. રત્નત્રય રૂપે એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપે પોતે પરિણમે છે. નિશ્ચયથી તો દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ સ્વયં પોતાના સટકારકપણે પરિણમતા થકા પ્રગટ થાય છે. એ પર્યાય સ્વતંત્ર રીતે પ્રગટ થાય છે. એને દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. પણ એ વાત અહીંયા નથી કરવી. અત્યારે અહીંયા એ પર્યાયની સ્વતંત્રતાની વાત નથી કરવી. પર્યાય સ્વતંત્રપણે જ પ્રગટ થાય છે. એ સટકારક એના પોતાના છે એ વાત અત્યારે નથી કરી. અત્યારે તો વાત એ કરવી છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાય છે એટલે વર્તમાન જ્ઞાનનું પરિણમન છે. ત્રણે ત્રણ એ જ્ઞાનનું જ ભવન છે એટલે જ્ઞાનનું કહેતા આત્માનું જ ભવન છે. એ આત્માનું પરિણમવું એ વાત અહીંયા તો લીધી છે. ત્યાં વિતરાગ ભાવે પરિણમે એ તો પર્યાય છે. આત્મા દ્રવ્ય આખું આત્મા એટલે દ્રવ્ય અપેક્ષાએ આખું દ્રવ્ય કાંઈ પર્યાયમાં આવતું નથી. પણ એનું પરિણમન છે એ એનો અનુભવ થાય છે. એ પરિણમન છે એ જ રસ કસ છે. આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમન એ જ એનું સત્વ છે. અને એ સત્વ રૂપે પોતે થઈ જાય છે એટલે પોતાનું પરિણમન નેમ થઈ જાય છે. એટલે એ પોતાનું પરિણમન કહો કે જ્ઞાનનું પરિણમન અને એ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર છે. એ ચૈતન્યમય વિતરાગ પરિણામ છે. તેથી ચૈતન્યમય આત્માનું પરિણમન છે એમ અભેદ કરીને કહ્યું. પણ એ પરિણમનમાં દ્રવ્ય સ્વભાવ આવતો નથી. જો દ્રવ્ય સ્વભાવનું પરિણમન એને અનુભવમાં આવે છે કે દ્રવ્ય સ્વભાવ જે છે દ્રવ્ય એ અંદર આવી જતું નથી, પર્યાયમાં એ નથી આવી જતું. પણ એમાં એ પરિણમનમાં દ્રવ્ય સ્વભાવ આવતો નથી. દ્રવ્ય તો જેમ છે તેમ ત્રિકાળ એવું જ છે. એનું પરિણમન એને અનુભવમાં આવે છે. એનું જ્ઞાન એને જાણવાવાળું થઈ જાય છે. અને જાણવાવાળું થઈ જાય છે ત્યારે એ પરિણમન સાથે એને એક રૂપતા થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાય એ પોતે પોતાના એવા શુદ્ધ પરિણમનને જાણવાવાળી થાય છે ત્યારે એ જાણનારી પર્યાય અને જે જણાય છે એમાં એક રૂપતા થઈ જાય છે. દ્વેદ પણ રહેતું નથી. શુદ્ધ દ્રવ્યના લક્ષે નિર્મળ વિતરાગ પરિણમન થયું તેથી દ્રવ્યનું આત્માનું પરિણમન કહ્યું. બાકી પરિણમન તો પર્યાયમાં થાય છે અને તેને દ્રવ્ય સ્વભાવનીય અપેક્ષા નથી. વિતરાગતાનું પરિણમન દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય થાય છે, એના લક્ષ્ય જ થાય છે અને લક્ષ્ય થાય છે અને જ્યારે એના લક્ષ્ય એવું પરિણમન થાય છે એટલે કે એની વર્તમાન પર્યાય એવી થાય છે તો એ પર્યાય એની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો એ સ્વતંત્રપણે થાય છે, એને કોઈની અપેક્ષા નથી. વિતરાગતાનું પરિણમન દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય થાય છે પણ દ્રવ્ય સ્વભાવની અપેક્ષા નથી. આ વાત થોડી સૂક્ષ્મ છે, એને ફરી ફરીને વિચારવા જેવી છે. દ્રવ્ય તો એવું ને એવું છે, ત્રિકાળ એવું ને એવું જ રહે છે, એનું પરિણમન પણ એમ ને એમ સતત ચાલ્યા કરે છે. એ ધારા તો ચાલુ જ છે પણ એ ધારાનો કોને ખ્યાલ આવે? જેને એ ધારાનો અનુભવ છે એને એનો ખ્યાલ છે. સમ્યક દ્રષ્ટિ છે એને એ ધારા અને બીજી એ બહારમાં છે એ ધારા બંને ધારા હોય છે. સમ્યક દ્રષ્ટિને બે ધારા હોય છે, એક શુદ્ધ ધારા છે અને બીજી અશુદ્ધ ધારા છે. મિથ્યા દ્રષ્ટિને તો માત્ર અશુદ્ધ ધારા જ છે અને સિદ્ધ ભગવાનને માત્ર શુદ્ધ ધારા છે. એટલે આ શુદ્ધ ધારા તો ત્રિકાળ રહેલી જ છે પણ મિથ્યા દ્રષ્ટિને તો એનો અનુભવ નથી ને, મિથ્યા દ્રષ્ટિને એનો અનુભવ નથી એટલે એને નથી એમ કહેવાય છે. જેને અનુભવ થાય છે, જેને એવું પરિણમન થાય છે, પોતે પોતાના સ્વભાવ ભાવે જેવું પરિણમન થાય છે એ રીતે પોતે પરિણમી જાય છે એને શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર હોય છે. ઘણાને થાય કે આમાં તો ગૂંચવાળો થયો. અહીંયા પણ એવો જ પ્રશ્ન કર્યો કે ઘડીકમાં આત્માનું પરિણમન કહો છો ને વળી આત્માનું નહીં પર્યાયનું પરિણમન છે એમ કહો છો તો તે કેવી રીતે છે? ગુરુદેવ ઉત્તર આપે છે કે પર્યાય અપેક્ષાએ દ્રવ્ય પરિણમે છે એમ કહેવાય છે અને દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્ય પરિણમતું નથી, કેમ કે દ્રવ્ય તો ત્રિકાળ ધ્રુવ અક્રિય અચળ છે. શું પર્યાય અપેક્ષાએ દ્રવ્ય પરિણમે છે એમ કહેવાય છે અને દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્ય પરિણમતું નથી, કેમ કે દ્રવ્ય તો ત્રિકાળ ધ્રુવ અક્રિય અચળ છે. જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ સમજવું જોઈએ. એટલે કે આ ઉપરનો પેરેગ્રાફ છે એને બરાબર શાંતિથી બે વખત ત્રણ વખત વાંચીને સમજવું જોઈએ તો બધું સમજણમાં આવે. આગળ અહીંયા 125માં બાના ઉપર વાત કરી બીજા પેરેગ્રાફમાં અહીંયા કહ્યું છે કે ધર્મ તો આત્મરૂપ છે, આત્મરૂપ છે. અહીં કહ્યું ને કે વિતરાગી સમ્યક દર્શન, વિતરાગી જ્ઞાન અને વિતરાગી ચારિત્ર એ ત્રણેય વિતરાગ સ્વભાવી ભગવાન આત્માનું ઘર છે. એટલે આત્માનું ઘર છે એટલે રહેઠાણ છે, ભવન છે. ભવનનો બીજો અર્થ આવો થાય ને એટલે એ અપેક્ષાએ વાત પાછી કરી છે. અને રાગ અને પુણ્યના પરિણામ છે એ આત્માનું ઘર નથી, સ્થાન નથી, એ પરઘર છે. અને છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું ભવન છે. આત્માનું એકલું વિતરાગતારૂપ થવું પરિણમવું એ જ શુદ્ધ રત્નત્રય છે. બસ આટલી વાત રાખી છે અને એટલા માટે એ જ મોક્ષનું કારણ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે.